આપણે ગઈકાલ સાંજની કથામાં 31 અને 32મું વચનામૃત સમજાતા, આજે 33મું વચનામૃત સમજવા માટે પ્રયાસ કરશું. વચનામૃત જ્ઞાનનો ગ્રંથ છે, એટલે વૃત્તિને ખૂબ એકાકાર કરશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. એટલે ધ્યાન સંપૂર્ણપણે કથાકારે કરો તો આ કથા મોજ આપશે. બહુ અદ્ભુત વચનામૃત છે બંને વચનામૃત. મહારાજ જતા જતા પોતાના અંતરના અભિપ્રાયો જે આપણને દેખાડ્યા છે એ વાતો આપણે જોઈએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સમત 1885ના ફાગણ સુધી એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા ને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વે પરમહંસ આગળ એમ વાર્તા કરી, જે ધન દોલત સ્ત્રી અને પુત્ર યાદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં એવા તો સત્સંગમાં થોડા ગણતરીના હરિભક્ત હોય પણ રાજા હોય નહીં, એમ કહીને વળી બોલ્યા, જે એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી છે, તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં, અને કેવો હોય તેને કોઈનો ભાર ના આવે તો જે એમ સમજતો હોય જે આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ બિરાજમાન છે, તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે ને અનંત દોષયુક્ત છે એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં. પણ એ વાર્તા અતિ કઠણ છે, કેમ જે એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા ને સોના મોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહીં, અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે નહીં એમાં પણ સંશય છે, કેમ જે એ પદાર્થનો તો યોગ જ એવો છે જેમાં આ આપણ સર્વે બેઠા છીએ તે કેવા ડાયા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠાર રહે નહીં, તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. માટે પદાર્થનો યોગ જો ન થવા દે તો એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે રખે મને એનો યોગ થાય, અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, જે એનો સંગ તો એક ભગવાનને ન લાગે. બહુ જોરદાર વચનામૃત છે, ગાફલાએ માત્ર ટાળી નાખે એવું વચનામૃત છે. આ વચનામૃત એક ખાલી જીવનમાં ઉતરી જાય ને તો જિંદગીમાં ક્યારેય પણ બીજો દોઢ ચડે નહીં અને ક્યારેય પણ પોતાની અંદર અહંભાવ પ્રગટે નહીં. મહારાજ કહે કે એટલે એવા તો ગણતરીના હરિભક્તો હોય, કેવા તો કે ધન સ્ત્રી પુત્ર દોલત એની અંદર લોભાઈ ન જાય, આશક્ત ન થાય એવા જાજા હોય નહીં. એ પદાર્થ જેવા છે કે એમાં સહજ જીવાત્માને આશક્તિ થાય. આંબાશેઠ જેવો મહાન ભક્ત હોવા છતાંય પણ આશક્તિ પુત્રના પુત્રમાં થઈ ગઈ, તે ધામમાં ગયા પછી પાછું આવવું પડ્યું. બોલો કેવા ભગત હતા, નેતર મહારાજ માટે કેટકેટલું કર્યું. સુંદરજી સુતાર મહાન એકાંતિક ભક્ત હતા. સરદારનો જ પ્રસંગ છે, મહારાજ કે દાસનું શું લક્ષણ, મહારાજ સ્વામી કે તેમ કરું તે, અને મહારાજના વચને સાધુ થઈ ગયા, મહારાજના વચને પાછા ગ્રહસ્થ થઈ ગયા. આટલા શ્રેષ્ઠ ભક્ત હતા તોય પણ ભક્ત ચિંતામણીમાં એવું લખ્યું કે વ્યવહારની અંદર અને દોલત ધનની અંદર એવા આશક્ત બની ગયા કે અંત સમય જ્યારે આવ્યો ને ત્યારે મહારાજનો સાંભળે ઓલું બધું સાંભળે. એ ભક્ત ચિંતામણીમાં લખ્યું, બોલો પરચા પ્રકરણમાં ઓલું બધું સાંભળે રાખે, મહારાજને બહુ બહુ સંભાળવા પ્રયાસ કરે તોય નો સાંભળે. અને પછી રેડ્યા, રોવા માંડ્યા, અને ત્યારે પછી મહારાજ દર્શન દીધું. મહારાજ દર્શન દેની કહે, સુંદરી જેમ તમને કેટલી ફેરી ટોકર કરી હતી, કેટલી વાર કીધું હતું કે આ બધા પદાર્થ બાંધનારા છે, એમાં પ્રીતિ નહીં બાંધો, તેમ છતાં તમને મારી વાત મનાણી નહીં. આજ વાત મહારાજે મધ્યના 38માં પણ કીધી. મહારાજ કહે, પુત્ર દેનાર મળે અને ધન દેનાર મળે અને આ શક્તિ ન થાય, આસ્થા ન આવે, એવા તો માચા ખાચર જેવા કોક જ હોય. મહારાજ કે આશક્ત ન થાય એના બે જ ઉપાય છે, કે આ એક તો વૈરાગ્ય હોય ને ભગવાનનો મહિમા હોય. વૈરાગ્ય હોય એટલે જગતની અંદર મન ખેંચાય નહીં, જગતના પદાર્થને અસાર સમજે, અને ભગવાનનો મહિમા એટલે ભગવાનની મોટા ફામે દ્રષ્ટિ રહે, તો મહારાજ કે બંધન ન થાય, બાકી તો ભલભલાન થાય. મહારાજ કે બંધન ન થયા તો આ સભાની અંદર અમારી દ્રષ્ટિમાં બે આવે છે, ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, બે અમને એવા દેખાય છે કે એને બંધન ન થાય, બાકી બધાને થાય. એ કીધા પછી વળી પાછા આગળ વિધ્યા, એને પણ બહુ જો માનનો યોગ થાય, એને પણ બહુ રૂપવાન નારીનો યોગ થાય અને ધનના ઢગલા થવા માંડે, તો એ પણ ઉતરતા જેવા રહે કે કેમ એમાં પણ સંદેહ છે. ફક્ત આ વચનામૃતને બહુ સમજવા પ્રયાસ કરવો પડશે. વચનામૃતના ઉપલક શબ્દને જો આપણે સમજશું તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રત્યે જે અહોભાવ છે ટળી જાહે. શું થાય? અહોભાવ જે છે ટળી જાહે. મનમાં તરત સંકલ્પ થાય કે ગોપાળાનંદ સ્વામીને સારું થયું તો બહુ માનનો યોગ ન થયો, બહુ ધનનો યોગ ન થયો, બહુ નારીઓનો યોગ ન થયો, એટલે ગોપાળાનંદ સ્વામી પારે પડી ગયા, મુક્તાનંદ સ્વામી પારે પડી ગયા, નતર તો પછી હલવાઈ જાત, એમ સંકલ્પ મન કરશે. પણ અહીંયા વાત બરાબર સમજવાની છે, એ બંને સંત એવા છે કે ભર સભામાં મહારાજાનું નામ લઈને ગમે તેમ કરે તો એમાંથી બેમાંથી એકેનો સંકલ્પ ન ઉઠે. તે સભામાં ખોટ બીજાને કાઢ્યું હોય, નામ બીજાને દેવું પડે. કોનું દેવું પડે? કે જેનું નામ દીધા પછી પણ રેખા ન બદલે એનું સભામાં નામ દેવાય, નક નિર્વિકલ્પાનંદનું નામ ન દેવાય. ઊભી પૂછડીએ ભાગે જો નામ દીધું હોય તો. અરે સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે મહારાજ બીજા કોઈને વઢે ને તે દાડે થાળ મોકલાવે, વઢ્યા પછી થાળ મોકલાવે, અને મુક્તાનંદ સ્વામીને નિત્ય થાળ મોકલાવે, પણ જે દાડે વઢે તે દાડે ન મોકલાવે. એમ કેમ? તો કે સ્વામીને વઢ્યા પછી પણ લેશ માત્ર કાંઈ થયું હોય નહીં, અને બીજાને વઢ્યાને પછી થાળ જો ન મોકલાવે તો પછી થાળ જમે એમ રહીએ નહીં, એ ગર્ભ્યો તો થઈ જાય, એટલે નિત્ય થાળ મોકલાવવો પડે, અને મુક્તાનંદ સ્વામીને કાંઈ ન થાય. અરે મહારાજ કે મુક્તાનંદ સ્વામીને બંધન થાય, અને મહારાજે કાર્યણ ત્રીજું તો વાંચો, શુકાનંદ સ્વામીનો બહુ વખાણ કર્યા, બહુ વખાણ કર્યા, પછી શું કીધું? શુકાનંદ સ્વામી તે મુક્તાનંદ સ્વામી જેવા સંત છે. મુક્તાનંદ સ્વામીને ઉપમા આપી, એટલે વખાણ શુકાનંદ સ્વામી નહીં, મુક્તાનંદ સ્વામીને એમ જ સમજો. મહારાજ એના સ્વયં વખાણ કરે એને શું ધન બાદ કરે. અને પાછું મહારાજ બતાવ્યું કે વૈરાગ્ય અને મહિમા હોય તો બાધ ન થાય. ગોપાળાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામી તમે એમ માનો, ધનનો યોગ થાય, નારીનો યોગ થાય અને બહુ માન થાય તો એનો વૈરાગ ઉતરી જાય એમ તેમ માનો છે. વૈરાગ ઉતરે તો બંધન થાય. આ યોગ થાય તો શું એને મહારાજનો મહિમા ઓછો થઈ જાય એમ લાગે છે તમને? ઓછો થાય મહિમા તો જ બંધન થાય, બાકી એ બે પદાર્થનું સંલગ્ન પણ જ્યાં સુધી છે ત્યાં સુધી બંધનની કોઈ શક્યતાઓ નથી. પણ મહારાજ એ બે સંતોના માધ્યમથી આપણે જેવા સાધક આત્માઓને સમજાવવા પ્રયાસ કરે છે કે જોજો તમે સાવધાન રહેજો, ન તારા ત્રણ પદાર્થ બાંધે એમ છે. જો આપણે એમ માનીએ, એક મિનિટ માની લો કે એવું કાંઈ ન હોય, ગોપાલ સ્વામીને બંધન થયા વિના ન રહે, મુક્તાન સ્વામીને બંધન થયા વિના ન રહે, તો હું તમને આમ એક બે વચનામૃત આમ ભેગા કરી દઉં તો આમ થઈ જાય, ગોપાલ સ્વામીને બંધન ન થાય. મહારાજ એમ કહે કે રૂપવાન નારીઓનો યોગ થાય તો ગોપાળાનંદ સ્વામી બંધાઈ જાય, અને અંત્યના 26માં વચનામૃતમાં મહારાજ એવું કહે છે, મહારાજ કહે કે એક મૂળજી બ્રહ્મચારી અને મયારામ ભટ્ટ અને નિષ્કોળાનંદ સ્વામી આ ત્રણને ગમે તેટલી નારીઓનો યોગ થાય તો પણ એને બંધન ન થાય. સિજમારના શબ્દ બરાબર, નિષ્કોળાનંદ સ્વામીને બંધન ન થાય. મહારાજ કહે ગમે એટલી નારીઓનો યોગ થાય તો ન થાય, મયારામ ભટ્ટને ન થાય, મૂળજી બ્રહ્મચારીને બંધન ન થાય, અને ગોપાળાનંદ સ્વામીને બંધન થાય. કેમ લાગે? તો શું નિષ્કળાનંદ સ્વામી જેવી સ્થિતિ ગોપાળાનંદ સ્વામી નહોતી? એક સેકન્ડ સમજી લો નહોતી તો વાત ન્યા આડી આવશે. મહારાજ કાર્યમાં બિરાજમાન હોય અને સભામાં વારંવાર કે ગોપાળાનંદ સ્વામી આવ્યા, ના મહારાજ નથી આવ્યા. થોડી વાર થાય ને વળી કે ગોપાળાનંદ સ્વામી આવ્યા વડોદરા ગયેલા સ્વામી, ના મહારાજ નથી આવ્યા. એમાં સમાચાર મળ્યા સ્વામી આવ્યા. મહારાજ કે હાલો સ્વામી આવ્યા સામે જઈ. મહારાજ સ્વયં સંતોન લઈને ગોપાળાનંદ સ્વામીને સામે ગયા અને ગોપાળાનંદ સ્વામી દંડવટ કરવા માંડ્યા. મહારાજ એકદમ ઉંચકીને છાતીએ છાપ્યા, હાર પહેરાયો અને પછી પૂછ્યું. નિષ્કળાનંદ સ્વામી બધા હાર્યા હતા, કેમ છો સ્વામી, સારું છે ને? ત્યારે નિષ્કળાનંદ સ્વામીના મોઢામાં શબ્દ એવા નીકળ્યા કે વડોદરા જેવા મોટા શહેરમાંથી આવ્યા છે એટલે સારું તેવું બધું હશે. ત્યારે મહારાજ શું બોલ્યા? નિષ્કળાનંદ સ્વામીની કહે, એ તમારી જેવા નથી શહેર એને બંધન કરે. જે નિષ્કળાનંદ સ્વામી માટે મારા શબ્દોનો ઉપયોગ કરે છે કે ગમે એટલી નારીઓનો યોગ થાય તોય પણ નિષ્કળાનંદ સ્વામીને બંધન ન થાય, એ નિષ્કળાનંદ સ્વામીને મહારાજ એમ કહે કે ગોપાળાનંદ સ્વામી તમારી જેવા નથી કે એને શહેર બંધન કરે. એનો મતલબ શું થયો? તમારા કરતા અનેક ગણા એ મહાન છે અને અહીંયા મહારાજ કે ગોપાળાનંદ સ્વામીને રૂપવાન નારીનો યોગ થાય ને તો બંધાઈ જાય, ઉતરતા જેવા રહે કે કેમ, ઉતરતા કરતા ઉતરતા જેવા રહે કે કેમ, એમાં પણ સંશય છે. એટલે આ વાત બહુ સ્પષ્ટ થાય છે કે અહીંયા મહારાજ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું ખાલી મિશ જ લઈ રહ્યા છે. બાકી મહારાજ પૂછ્યું ગોપાળાનંદ સ્વામી, સ્વામી તમારે કેટલી સામર્થ્ય? મહારાજને કે મહારાજ એવા દો આ ભરસભા વાત ન કરાય. કે મહારાજ કે ના કયો કે અમારે સાંભળવી જ છે. મહારાજને કે મહારાજ પણ ભરસભામાં એકલા પૂછજો. મહારાજ કે આ સભામાં જ કયો, હું કામ કેવડાવી ખબર? એના પર ભાર બહુ મહારાજને મૂકવો હતો, બહુ મોટો ભાર મૂકવો હતો. મહારાજ કે કહો. અને ત્યારે ગોપાળાનંદ સ્વામી કે મહારાજ આ તો તમે બહુ મોટી કરુણા કરી અને જીવાત્માને તમારા નિજ સ્વરૂપનું સુખ દેવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા, પણ કદાચ આપે ધક્કો ન ખાધો હોત અને મને એકલાને જો મોકલ્યો હોત ને તો મહારાજ અત્યારે જેટલું કાર્ય થયું બધું કરી અને હું પાછો અક્ષરધામમાં આવત એકલો. આ સામર્થ્ય ગોપાળાનંદ સ્વામીની. અરે આ લોકમાંથી વિદાય જ્યારે લીધી ત્યારે પણ શ્રીજી મહારાજે સંતો હરિભક્તોને તમામને કીધું, પાળા વર્ણી સાધુ સુણી લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞામાં રહેજો રે. અરે ભલામણા જેને બંધન થઈ જાય એની આજ્ઞામાં રહેવાનું ક્યાંય ભગવાન સ્વામિનારાયણ કોઈ દાડો? હે, સ્ત્રીને જોઈને બંધાઈ જાય, ધનને જોઈને બંધાઈ જાય, માનને જોઈને બંધાઈ જાય, એના ઉપર સંપ્રદાયનો ભાર મૂકી દે ભગવાન સ્વામિનારાયણ. અને ભાર મૂક્યો આટલું જ નહીં, આગળ લખ્યું મહારાજ કીધું અમારી આજ્ઞા છે સ્વામીની આજ્ઞામાં રહેજો, અને કોઈ સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અશે આજ્ઞાયામ વર્તિતવ્યમ ભવદ ભીર મામ કેર મુને અન્યથા યો સૌ ન મદ્યો ઇતિ ધ્રુવમ. સ્વામીની આજ્ઞામાં રહે એ જ સાધુ મારો, સ્વામીની આજ્ઞામાં એ જ પાર્ષદ મારો, સ્વામીની આજ્ઞામાં એ જ હરિભગત મારો, સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન કરી મારો છે જ નહીં એમ હું સમજીશ. આવા મહાન સંત કેમ લાગે છે તમને? એને બંધન થાય શક્ય છે? અરે વડોદરામાં ગોપાળાનંદ સ્વામી બિરાજતા હોય, એક યુવાન રોજ મંદિરે દર્શન કરવા આવે અને ઠાકોરજી પાસે હાથ જોડીને પ્રાર્થના કરે, હે મહારાજ કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકને ટાળજો. રોજ પ્રાર્થના કરે. સ્વામી બેઠા બેઠા સાંભળે સભામાં. એક દાડો સ્વામીને દયા આવી ગઈ કે બિચારો કેવો કરગરે છે, અમુક તો છે ને ઢોંગીલા હોય ખોટે ખોટા. સ્વામીને દયા આવી ગઈ કે કેવો કર કરે છે. એટલે સ્વામીને દયા આવી એટલે કર કરી અને પછી સ્વામી પાસે પગે લાગવા આવ્યો. સ્વામી કાંડું પકડ્યું. સ્વામી કે બોલ કેટલા ટાળવાસ બોલ. ચોરું કે સ્વામી કામ રહેવા દેજો, હમણાં કરકું કર્યું છે. સ્વામી કે મારી મૂરખ વેતો થા, જે મહાપુરુષની આટલી તાકાત હોય બોલ કેટલા ટાળવા છે. અને એ મહાપુરુષના મોઢામાંથી જે શબ્દ નીકળે એ સાકાર સ્વરૂપ ધારણ કરી લે, એને તો વળી કાંઈ વિઘન હોતા છે, એને તો વળી કાંઈ બાધ થતા છે. પણ તેમ છતાં અહીંયા મહારાજે સાધક સ્થિતિને પામેલો અને પરમાત્માને પામવા ઈચ્છતો એવો જે મુમુક્ષુ એને માટે ટકોર કરી છે કે સાવધાન રહેજો. મહારાજ કે બે સાવધાની રાખશો નહીં, બે સાવધાની જો રાખશો તો મોક્ષમાં વિઘન થશે. કેટલી જગ્યાએ સાવધાન રાખવાની? તો કે ધનનો પ્રસંગ થાય ત્યાં ખૂબ સાવધાની રાખવી, રૂપવાન નારીનો યોગ થાય ત્યાં ખૂબ સાવધાની રાખવી, ખૂબ માનનો યોગ થાય ને ત્યાં ખૂબ સાવધાની રાખવી, ને ત્યાં ત્રણેય પડવાના માધ્યમ છે. અહીંયા મહારાજ એમ કે ગોપાળાનંદ સ્વામીને અને મુક્તાનંદ સ્વામીને ધન નારીનો યોગ થાય, માનનો યોગ થાય તો ઉત્તરતા જેવા રહે કેમ, એમાં સંશય છે. એક બાજુ આમ કહે છે અને બીજી બાજુ મહારાજ લોયાના 13મા વચનમાં હું કહે ખબર, તુચ્છ જેવો આત્મહાવ તુચ્છ. પણ એની વૃત્તિ પુરુષોત્તમ નારાયણમાં જો વળગી હોય, ભગવાનમાં જો વળગી હોય તો માયાનો વાકો વાળ ન કરી શકે, તુચ્છાવ આત્મા હોય એમ, જેની કોઈ વેલ્યુ ન હોય પણ એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં જો એના ચરણારવિંદમાં લાગી રહે તો માયાનું કાંઈ ન બગાડી શકે. તો ગોપાળાનંદ સ્વામીની વૃત્તિ તો દરિયાની જેમ મોજા મારતી મહારાજની સાથે એકમેક રહેતી હોય, એને તો વળી ધન ને નારી જેની દ્રષ્ટિમાં જ ન હોય, એક મહારાજ સિવાય કશું ન દેખાય. અને મુક્તાનંદ સ્વામી જેમ તેમ જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે રહે, જ્યાં દ્રષ્ટિ નાખું ને મને મારા ભગવાન જ દેખાય, બીજું કશું દેખાતું જ નથી. હવે જેને દેખાય નહીં ને આગળ ધન ગમે એટલું પીડ્યું હોય, આપણે ઊંઘમાં ગયા હોય, ઊંઘમાં ગાઢ ઊંઘમાં, પછી કાંઈ દેખાય બીજું આજુબાજુ પડેલું, પછી ન્યા કદાચ કોઈ કરોડો રૂપિયા મૂકી દે કાંઈ બંધન કરે, હે ત્યાં કદાચ ચારે બાજુ સ્વરૂપાન નારી આવીને બેસી ગઈ ને વચ્ચે પોતે સૂતો હોય ગાઢ નિદ્રામાં તો કાંઈ બંધન કરે, ત્યાં તો જાગ્રતમાં સ્થિતિ હતી. આ બધાની કેવી સ્થિતિ હતી, જાગ્રતમાં સુષુપ્તિ જેવી સ્થિતિ વર્તે. મુક્તાનંદ સ્વામી જ્યાં દેખું ત્યાં રામજી બીજું કાંઈ ન ભાસે રે, એને તે વળી બંધન હતા છે. પણ આ વચનામૃતમાં બહુ સ્પષ્ટ સમજો કોને માટે લખ્યું છે, આ આપણા માટે. કોને માટે? આપણા માટે. આપણે સાવધાન રહેવું પડે, આપણે જો બે સાવધાન રહીએ તો માયા જરૂર પરેશાન કરી જાય. માટે ભગવાનનો ભક્ત ભગવાનને પામવા જ મથતો હોય એ ક્યારેય પણ આ યોગ થવા દે નહીં. અને ભક્તો આટલી સ્થિતિ હોવા છતાંય બીજાના અભ્યાસ માટે, બીજા રૂડા માટે એ મહાબ્રહ્મનિષ્ઠ સંતોએ આ ત્રણમાંથી એકનો યોગ થવા જ ન દીધો. જો કે ત્રણેયમાંથી એકનો યોગ થવા જ ન દીધો. ગોપાળાનંદ સ્વામી વડોદરા પધારેલા ત્યારે સ્વામીને બહુ સુંદર એક શાલ, એ વખતે 5000ની કિંમતની શાલ, બોલો સોનાના તારથી ગૂંથેલી, સ્વામીને સૈયજીરાવ સરકાર ઓઢાડવા આવ્યા. સ્વામી ન ઉઠી, સ્વામી કે મારે સાધુના ન શોભે. સૈયજીરાવ સરકારે બહુ આગ્રહ કર્યો ત્યારે કે તમે આપો તો અમારા ગુરુસ્થાને ત્યારે આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ છે ને ઓઢાડીશ, બાકી હું ન સ્વીકારું. કલ્પના કરો કેટલી સ્થિતિ પામેલા મહાપુરુષ, તેમ છતાંય આ લોકનો જે વ્યવહાર છે અને આ લોકની અંદર બીજા જીવાત્માના રૂડા માટે કેટલી બધી સાવધાની રાખી, કેટલી બધી સાવધાની. સુરતમાં સ્વામીને જબર અર્ધેશ્વર માન આપતા હતા, રઘુજી મહારાજ દંડવટ નોત કરતા, તો સ્વામીએ કેશવદાસજીને સમાધિ કરાવીને એવું સાબિત કરી દેખાડ્યું કે અમારા કરતા રઘુજી મહારાજ શ્રેષ્ઠ છે, માટે પહેલાને પગે લાગો. પોતે માન ન સ્વીકાર્યું પણ રઘુજી મહારાજને માન અપાવ્યું. ભક્તો એનો મતલબ એવો નથી ગોપાળ સ્વામી સામાન્ય હતા, પણ શ્રીજી મહારાજને બરાબર સમજાતા તો મારા મહારાજની જે રૂચિ હોય એ જ મારી રૂચિ હોય એમ, મારા મહારાજને જે ગમે એ જ મને ગમે, દુનિયાને ગમે કે ન ગમે, મારા ભગવાનને આ ગમે છે. મારા ભગવાને સૂર્યચંદ્ર તપે ત્યાં સુધી કેવી રીતે જીવનો મોક્ષ થાય એ પદ્ધતિ આખી દેખાડી દીધી છે, એ પદ્ધતિ બહાર હું પગ કદી ન મૂકવા, એ ગોપાળાનંદ સ્વામી જેવા મોટા મોટા સંતનો એ મત છે. એટલે કદી પણ સ્વામી પ્રત્યે બીજો સંકલ્પ કરવો નહીં. થશે કોઈને હવે, નહીં તો અત્યાર સુધી કેવું હતું ખબર, આ વચન મળતા હોય ને બધા હશે હશે ને હું વિચાર જોયું ગોપાળાનંદ સ્વામીને બંધન થઈ જાય એમ, એટલે પોતે સાવધાની રાખે પણ એટલું તો માની જ લે ગોપાળાનંદ સ્વામીને બંધન થઈ જાય એમ છે, એટલે માયા ભારે વહરી છે એમ. માયા પોહાય એટલી વહરી હોય પણ સ્વામી સુધી પોગે એવી વહરી તો નથી, સ્વામી સુધી પહોંચી શકે એ સ્થિતિ તો માયાની નથી, નથી ને નથી. એટલે અહીંયા બહુ અદ્ભુત વાત બતાવી મહારાજ કે અમે આમનું માધ્યમ લઈશ પણ તમે બધા સાવધાન રહેજો. જેમ ક્લાસમાં 50 વિદ્યાર્થી બેઠા હોય પણ એમાં હોશિયારમાં હોશિયાર 2-3 વિદ્યાર્થી હોય, એને ટીચર આવી એમ કે જોજો આ વર્ષની પરીક્ષાની અંદર ધ્યાન રાખજો તમારી નાપાસ થવાની શક્યતાઓ છે, પોહાય એવા પેપર નીકળે ને તો એ નાપાસ થાય એમ હોય નહીં, ભલામણા 95% લાવતા એ પોહાય એવા પેપર કાઢી નાપાસ થાય, બહુ તો 2-5% ઓછા આવે, પણ તેમ છતાં એ ટીચર એમ કે તમે નાપાસ થશો, તો એને કહે છે, એને તો ખાલી નામ લે છે પણ સંભળાવો કોને, ઓલા ઠોઠિયા બેઠા છે ને અંદર આટા મારી મારી કરે કે પીડીઓ ભરતા નથી, એના માટે કહે છે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ ત્યારે નિરુકલ્પાનંદ જેવા ઠોઠિયા બેઠા હોય અંદર, ન બેઠા હોય ને, ભગવાન હોય તો બેઠા હોય, મોરા ચરણદાર ને હરગોવિંદાનંદ ને શ્રીજી મારા સમયમાં હતા નહોતા એમ નહીં. એવા આપણા મનમાં થાય ભગવાન તો અંતરિયામી છે, એવા ઠોઠિયાને લેતા જ હું કામ હશે. અત્યારે ઘણા કહે ને સ્વામી આ સાધો મુખ મુખ આવું થઈ ગયા ને કરવા જ ન જઈ, તો હું તો એમ કહું શ્રીજી મારે શું કામ કર્યા, હે એ તો ભગવાન હતા, હતા કે નહોતા, એ નહોતા જાણતા, હાલો આપણે ન જાણીએ કદાચ, પણ એ પોતે જાણે કે ન જાણે કે આ ઠોઠિયા છાવ આમાં કાંઈ નથી લેવાનું, તો કામ કર્યા એમ હશે પાછળથી સુધરી જાય એમ, એટલે કર્યા છે હું કહું છું. અને એમ હોય તો એને ભગવાન ન કહેવાય, એમ એના મનમાં હોય પાછ સુધરી જાય તો એ ભગવાન ન કહેવાય. ભગવાન તો એ મરે ત્યાં સુધી જાણે, મર્યા પછી હોય ત્યાં જાણે, એને ભગવાન કહેવાય ને. તો હુકમ ઠોઠિયા લીધા આવા હાવ ડબલાઈ જેવા, તેનું સમાધાન આ ધારાનંદ સ્વામીના ગ્રંથમાં કર્યું. મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ આ જગતમાં સાધુ પુરુષોના માધ્યમથી જીવાત્માનું બહુ શ્રેય થાય છે અને મુમુક્ષ બહુ જ ભગવાન ભજી શકે છે, તો આ જગતમાં અસાધુ કેમ કર્યા, અસાધુ હોવા જ ન જોઈએ, બધા સાધુ જ હોવા જોઈએ. ત્યારે મહારાજ કે સાંભળો, જો ખાલી આ બ્રહ્માંડમાં સાધુ હોય ને તો આ દુનિયા એ રીતની છે એને ઠેબે ઉડાડે. સાધુ એ સાધુ છે, સંતની મહાનતા અપાવવા હાટું આ બ્રહ્માંડમાં અમે અસાધુનું સર્જન કરીએ છીએ. અસાધુને ભાળે પછી એને સાધુનો મહિમા સમજાય, સમજાય, સીધે સીધા હારા સાધુ મળે અને એને પછી સાધુનો મહિમા સમ્યક ન હોય, પણ ક્યાંક ભેળવાઈ ગયો હોય એને ખરેખરો, અને પછી એને ખરેખરા સાધુ મળે ને પછી એના ગળા સુધી મહિમા હોય, એને મહિમામાં કોઈ દી ખોટ જાય નહીં. બાકી તો ભક્તો સીધે સીધા હારા સાધુનો યોગ થાય ને એને સાધુ ઉપર પહેલાં તો વિશ્વાસ જ ન બેહે, તૂટી મરે તો વિશ્વાસ ન બેહે ને, તૂટી મરે તો ન બેહે, બોલો, એને એને રહી જ રાખે, આમ આમ હશે આમ હશે, સંશય વત આખી જિંદગી રહે કહો. ક્યારેક ક્યારેક જો કે આપણને અનુભવ એટલે આમ દુઃખ ન થાય પણ નવાય તો લાગે. આપણે ઓન ટ્રેન નીકળીને ટ્રેન પછી સંતોન રસોઈ બધા આપતા હતા, પછી મેં જાહેર કર્યું કે આચાર્ય મારે આપણે બધાને સંતોન રસોઈ આપે છે, હરિભક્તોને રસોઈ આપે છે, મહારાષ્ટ્ર રસોઈ લઈએ, રસોઈમાં જે રકમ આવશે આપણે વળતા વળતા જાવ ત્યાં જમા કરાવી દઈશું. એટલે અને આપણે ટ્રેન જે આગલે વર્ષે કાઢી હતી બહુ ચોખ્ખો હિસાબ રાખ્યો હતો આપણે કે કેટલો હિસાબ કેટલો ખર્ચ, અને ટ્રેનમાં જાહેર કર્યું કે હવે આ છેલ્લે દાડે કે આ ટ્રેનની અંદર બધો ખર્ચ બાદ કરતાં 4,03,000 રૂપિયા વધ્યા છે, એમાંથી અમારો સંકલ્પ છે કે અડધા વડતાલ મહારાષ્ટ્રની ચરણે મૂકવા છે, અડધા સરદાર મંદિરમાં વધશે. ત્યારે એક જણા મને ચિઠ્ઠી લખીને મોકલાવી, મને કે તમે એ 18 રૂપિયા મહારાષ્ટ્રીને ધરો તોય ભલે ન ધરો તોય ભલે, એની અરે અમને મતલબ નથી, પણ અમે આચાર્ય મારી જે રસોઈ 251 લખાવી છે ને એને ધરી દેજો, તમે ખાઈ જતા નહીં કે. એટલે તારે એમ થાય બિચારા મુમુક્ષુ ન ઓળખ્યા કે, એના તરફ દયા આવે કે મહારાજ બિચારા જીવને તમે એવી પ્રેરણા કરો કે જેને કારણે એ વાતને સમજી શકે. એટલે સમજવું ઘણું કઠણ છે. એટલે મહારાજ કે અસાધુનું સર્જન કરીએ છીએ કે જેને કારણે લોકો મુમુક્ષુ સાધુને ઓળખી શકે. અહીંયા મહારાજ ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીનું મિશ લે છે, એ તો નિમિત્ત માત્ર છે, પણ સાધન સ્થિતિવાળાને મહારાજ સ્પષ્ટ બતાવે છે કે જરા જરાય ગાફલાઈ રાખશો ને, જરા કે જો ગાફલાઈ રાખશો, જરાય ગાફલાઈ રાખશો તો તમે આમાં ક્યાંક ફસાઈ જશો અને ઘણું બધું બુરું થશે. એટલે ભગવાનના ભક્તો બહુ જ સાવધાની રાખે. બિલકુલ બંધન ન થાય એવા કોણ છે, તો કે ભગવાન નારાયણ છે, એ સિવાય બધાને બંધન થાય. ત્યારે વળી પાછું આપણે અહીં જોઈન્ટ કર્યું, જો ભગવાન સિવાય બીજાને બંધન થાય માટે ગોપાળાનંદ સ્વામીને તો થાય, પણ ભક્તો ભગવાનને ન થાય સાથે લોયન તેરમું યાદ રાખ, એની સાથે જોડાયેલને પણ ન થાય, અખંડ એમાં વૃત્તિ રાખનારને ન થાય, તે ગોપાળાનંદ સ્વામી મહારાજ બે તો તત્વ જ અલગ છે, ખાલી તત્વ જ અલગ છે, બાકી એક મેઘ થઈ ગયેલા છે. બંનેની જે રૂચિ છે ગોપાળા અને સ્વામી જે મહારે રૂચિ સમજી શકે કોઈ ન સમજી શકે એને વળી બંધન ક્યાંથી હોય, પણ તોય ન સમજાય. અરે ગોપાળાનંદ સ્વામી આવા મોટા સંતો હોવા છતાંય સ્વામીની હયાતીમાં કેટલા કે ન સમજાય કે બોલો. તે વડતાલમાં સ્વામી વાતમ લખ્યું, ગોપાળાનંદ સ્વામીને એક દાડો કેટલાક એવા ભખડ સાધુ ભેળા થઈ જાય ત્યારે હતા. સ્વામીને ધોળા પહેરાવા તૈયાર થયા, બોલો કે સ્વામીને ધોળા પહેરાઈને કાઢી મૂકવા છે. કારણ કે મહારાજ બધી જવાબદારી હોય એટલે સ્વામી બધાને વર્તાવતા હતા. તે ભાઈ વિષયનું ખંડન થાય અને કોઈકને વર્તાવવા એ તો ઘણું કઠણ કામ છે ને, કોઈને ગમે ને કોઈ નોય ગમે. ગુણાદિતાનંદ સ્વામી કે અમને ખબર પડી જૂનાગઢમાં, અને તરત સાધુ લઈને ઉપડ્યા વડતાલ પહોંચી ગયા. અને ઓલી બધી મંડળી ભેગી થઈને બેઠી હતી ત્યાં જઈને કીધું, હું ખેલ આદી રહ્યો છું અને સ્વામીને ધોળા પહેરાવવા તૈયાર થયા છો. સ્વામી તો મહાયોગી રાજ છે. અરે મહારાજ એની સાથે અખંડ રહ્યા છે ને અખંડ મહારાજની સાથે રહ્યા છે. સ્વામીનું હૃદય જરાક દુભાશે તો સિજ મારે તરત એમ ધામમાં તીડી જાહે, પણ તમારો રોટલા અભડાઈ જાહે. અને મહારાજ એવા નારાજ થશે, હેરાન થઈ જાહો અને ધામમાં ભૂકા નીકળી જાહે. ત્યારે ઓલા બધાએ કહે કે ધામમાં તો શીતળ શાંત છે ને સ્વામી, કે ત્યારે હટું તડકો કરશું, બાફીનો ઓળો કરી નાખશું. બોલો ગોપાળાનંદ સ્વામી જેવા સાધુ ન સમજાઈ ગયા. સ્વામીની જોળીમાં ધગધગતા દેવતા નાખ્યા, બોલો એક દાડો કલ્પના કરો. એટલે આ બે વસ્તુ તો અખંડ રહેવાની. ગુણાદિતાનંદ સ્વામી કેવા મહાબ્રહ્મનિષ્ઠ સંત, પણ સ્વામી વિષયનું ખંડન કરે, બે બહુ ખંડન કરતા. ગોપાળાનંદ સ્વામી એવું ખંડન કરે. તો સ્વામી વાતમ લખ્યું, કેટલાક તો એના શિષ્યોને હવારના પોરમાં કહે, શ્રીજી મહારાજ શું કીધું, હવારમાં ભજન કરવું, પ્રભાત્ય બોલવા. આ બે જો કે અત્યારના પોરમાં જાપરા મહાણિયા કે જાપરા લઈને બેઠા છે. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી વિષયનું ખંડન કરે એટલે, પણ સ્વામી કે મૂર્ખને ખબર છે, અમે નવરા નથી બેઠા, અમે તો લખ 84 ઉપર જમપુરી પર લીટા તાણીએ છીએ. કે આ પ્રમાણે જે કરે એને માથે તે જમપુરી ગઈ, એને માથે લખ 84 ગઈ. પણ એ જ વખતે કેટલાકની વાત ન ગમી હતી, કેટલાક એ તો માનતા હોય માની કે આ બુઢિયો જો મરી જાય ને તો રાધારમણ દેવને થાળ કરાવી પાકો કે. પણ એની માનતા એ મૂર્ખ છે, ભગવાન થોડા એની પ્રાર્થના સાંભળે. ભગવાન પ્રાર્થના ન સાંભળે પછી હું જાણે ભગવાન પ્રાર્થના સાંભળતા નથી, આને લઈને જ જતા તો આપણે મોકલી દઈ એમ નિર્ધાર કરીને એક સાધુ આવું મોટું બેલું લઈ અને સ્વામીને ઉપર નાખ્યું ઉપલા માળથી, પણ પડખે પીડ્યું. સ્વામી ઊંચું જોઈને કહે, તારો માર્યો નહીં મરું કે. સ્વામી એને 25 વર્ષની આવડતા વધારી જ કે, તારો માર્યો નહીં મરું. અને પાછું નામ હોતે ઠપકારી દીધો સ્વામી કે, એનું નામ હરગોવિંદાનંદ, હરગોવિંદાનંદ બેલું ઠપકાર્યું હતું કે. બોલો સ્વામી જેવા સાધુ મહેમાનો સમજાણો. સ્વામી કીધું ને, સ્વામી કે દૂર દૂરથી આવી અને અહીંયા સત્સંગ કરે છે અને આઈના છે ને તો મેળી ઉપર ચડીને ગામ કપોટા મારે છે કે. બોલો નથી સમજાતું. એટલે અહીંયા મહારાજ બહુ અદ્ભુત વાત બતાવી રહ્યા છે ગોપાળાન સ્વામીના મુક્તાન સ્વામીના માધ્યમથી, કે તમે સાવધાન રહેજો ને. ત્યારે એકવાર એ બાજુ ખેંચાઈ ગયા પછી ગોપાળાન સ્વામી જેવા મુક્તાનંદ સ્વામી જેવા સાધુ છે એમાં હેત નહીં થાય અને અમારામાં પણ હેત થાય નહીં. જોકે ભક્તો આ બધું જોઈને ત્યારે એવું લાગે કે જીવ સુખી થાય છે કે દુઃખી થાય છે મહદઅંશે પોતાના સ્વભાવને કારણે થાય છે. પેલી વાત નથી, શિવ ભગવાન જાતા તે કઠિયારો બિચારો હાવ ગરીબ કંગાલ, પાર્વતી કે આને સુખીઓ કરો ને કે તમને ક્યાં તાણ છે. તો કે હાલવાદન દેવું બધું હાલતો હોય, ભગવાનનું સેટિંગ ગોઠવેલું બરાબર જ હોય, તો કે એમ નહીં કાંઈક દયા કરો ને તો અહીંથી એક પગલું ન આગળ વધું. અને પછી તો તમે સ્વામી હમણાં ન કીધું ને આ તમારું કાંઈ ઉપજે નહીં. શિવજી કે સારું તો કાંઈક કરીએ, પણ કહે કે આપણે છે ને પહેલાં પરીક્ષા કરીએ એમ કહી, અને શિવજી અને પાર્વતી એ બંને થોડોક બીજો વેસ્ટ લઈ, ઓલો કઠિયારો લાકડા લઈને જતો હતો ને એની પાસે જઈને જરાક ડાળખું ખેહ્યું, ત્યાં તો ઓલો કઠિયારો હાથ હાથ પેઢીને મેળ્યો હોફડાઓ, હાથ હાથ પેઢીની. શિવજી ક્યાં કરાય સુખી, જોને લખણે દુઃખી થાય છે. સુખી હું કોને કરું પછી બતાવ્યું, એક મહારાજા નીકળ્યો હતો અને ત્યારે મહાત્માનું રૂપ ધારણ કરી, સાધુ પુરુષનું રૂપ ધારણ કરી અને શિવજી ગાળો મળ્યા દેવા. મૂર્ખના સરદાર ભાન બળે છે કે નહીં, હું પગે આવું છું તું અંબાડી ઉપર બેઠો, ઓલો સલાંગવારી નેઠો ઉતર્યો શંકરના પગમાં પડ્યો, ભાઈ સાહેબ મને ખબર નહોતી, માફ કરો માફ કરો, મને ખ્યાલ નહોતો એટલે હું પાલખી ઉપર બેઠો તમે તમે નીચે હાલતા હતા, હું સ્વયં પાલખી ઉપાડીશ પણ તમે પાલખી બેઠો. ત્યારે શંકર કહે આને સુખ મળે. એમ ભક્તો ઘણી ફેરી આપણી પ્રકૃતિ બહુ દુઃખી કરે. હમણાં મેં તમને વાત ન કરી, ઓલી ચિઠ્ઠી લખી હતી, હા સાચું તમને કહું, અમે હું યાત્રામાં આ ભક્તે વિચાર કર્યો બિચારા થોડા નબળા ભક્તો છે, એને પણ યાત્રાનો લાભ મળે એટલે એને સેવામાં લઈએ. કાંઈ રકમ એને લેવી નથી, એક પાયે, અને એક પાય લીધાવીને એ બધાને સેવામાં લીધા હતી, સેવામાં લીધા હતી એમાં એક ભગત હતો, બોલો. એટલે એવું લાગે ઠાકોરજી સેટિંગ જે કરે છે ને એ બહુ યથાયોગ્ય સેટિંગ કરે છે. પછી એમ થઈ ગયું કોક બહુ બહુ પ્રાર્થના કરે ને તો બહુ પ્રાર્થના ઠાકોરજી ન કરી, ઠાકોરજી એ નક્કી કર્યું ને પછી એમાં આપણે ફેરફાર કરાવીએ, ઠાકોરજી નક્કી કર્યું ને વ્યવસ્થિત જ નક્કી કર્યું, એમાં આપણે કાંઈ માથું બહુ જાજુ મરાય નહીં. જીવની આ સ્થિતિ છે. ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા મહાન બ્રહ્મનિષ્ઠ સંતોના માધ્યમથી મહારાજ જ્યારે સમજાવતા હોય ત્યારે અલ્પમતીને ક્યારેક એવો પણ સંકલ્પ થઈ જાય. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી પણ સામાન્ય સંત છે, પણ જિંદગીમાં કોઈ દી સંકલ્પ કરતા નહીં એ સામાન્ય છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી તો અમારા ગુરુ છે, ગુરુ કે બોલો અમારા ગુરુ છે, આવા મહાન એ સંત છે બંને. એટલે આ વાતને આમ સમજવી. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ, તો જેને વિશે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલાવાના હોય તેને એકાંતિક ભક્ત કહીએ, અને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય તે પ્રવેશથી શું, તો તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેની વિશે ભક્તને સ્નેહ હોય, તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિ વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આશક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાની વિશે પણ બહાર થકી રહે, જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિશે ચિહ્નરૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રીરૂપે કરીને સેવામાં પણ રહ્યા છે, તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવો. અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામ સ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે તેવીના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણ આદિકનો બંધાણે હોય તેને તેવીના ચાલે નહીં, ને તે અફીણ તો કડવું ઝેર છે તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં, તથા દારૂનું બંધાણ હોય તેથી દારૂ પણ પીએ ત્યારે ગળું બળે એવો છે તો પણ તે વિના ચાલે નહીં, તે એને ઘણા કૃપ્ય આપે તો પણ તે બંધાણથી તે વહાલા ન થાય ને ન લે, કેમ જે વ્યસન એના જીવસંગાથી જડાઈ ગયું છે, તેમ જેને ભગવદ્ ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં, ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય જ નહીં, ને ભગવદ્ ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ છે એમ જાણવું, અને તે ભગવદ્ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા, એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો, ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચાલે ચડી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ પણ એ ભક્ત ખરો નહીં ને એનો વિશ્વાસ પણ નહીં. ભગવાનની વિશે પ્રવેશ કોનો થાય એ પ્રશ્ન છે. પ્રવેશ થાવ એટલે ભગવાનના સ્વરૂપની અંદર મન કોનું એકાકાર થઈ જાય. પ્રવેશ થાવ એટલે એકમાં બીજું ભળી જાય, પાણી ભેગું પાણી ભળી જાય, તેજમાં તેજ ભળી જાય એમ નહીં, પણ પોતાને અતિ પ્રિય પદાર્થની અંદર એક મેકતા જે મનની થઈ જાય છે એવી રીતે પરમાત્માના સ્વરૂપની અંદર એક મેકતા થાય તો કોની થાય, તો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ જેના દ્રઢ થાય એની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં એકમેક થઈ જાય. જેને ભગવાનની કથા વાર્તા કીર્તનમાં અતિ રસ હોય એની વૃત્તિ જ ભગવાનમાં એકાકાર થાય. કેવો રસ હોય, એનું વ્યસન પડી જાય એવો રસ હોય. કેવો રસ હોય, વ્યસન પડી જાય. વ્યસની એ વ્યસન જેનું લાગુ પડે, પદાર્થ પ્રાપ્ત ન થાય તો મૂવા જેવો થઈ જાય. બોલો, દારૂડિયો હોય, કફીણવાળો હોય, મારે કફીણ તો કડવું ઝેર જેવું હોય, પણ તો એ પીવે ત્યારે હક થાય. એ ભૂખ્યો હોય, એક બાજુ ભૂખ્યો હોય ને એક બાજુ લત લાગ્યું હોય ફીણની, અને ત્યારે એને 50 રૂપિયા કોઈ આપે ને તો એ ભોજન ન કરે, અફીણ ખરીદે. બોલો મહારાજ, કે એને જેવી લત લાગી ગઈ છે, એનું મન જેવું આસક્ત થઈ ગયું છે વ્યસનમાં, એવું આસક્ત જ્યારે ભગવાનની કથા વાર્તા કીર્તનમાં થાય, તે દાડે ભગવાનના સ્વરૂપમાં એનો પ્રવેશ થાય. હું ઘણી ફેરી કહું છું કે હરિભગતને મંદિરે જવું, વચનામૃત વાંચવું, માળા ફેરવવી, દંડવટ કરવા, પ્રદક્ષિણા કરવી, એ નિયમ નહીં પણ વ્યસન હોવું જોઈએ. સમજાય? વ્યસન પડશે ને ત્યારે એમાંથી સુખ આવશે. નિયમમાં તો ક્યારેક સુખે આવશે ને ક્યારેક એમાંથી દુઃખ હોય ત્યાં જન્મશે. તમને કદાચ સંકલ્પ થાય, સ્વામી વળી દુઃખ જન્મતા છે, આ દુઃખ જન્મે. માનો કે તમે માળા 25 ફેરવવાનો નિયમ લીધું, વ્યસન નથી પડ્યું, સત્વગુણ વર્તતો હશે ને માળા ફેરવતા હશે તો મજા આવશે, પણ રજોગુણ વર્તતો હશે ત્યારે 25 માળા ફેરવતા તો થાકી જાહો, કંટાળી જાહો, અને એમ થાય બલ્લા ક્યાંથી વળગી, એમ થાય બોલો માળા બલ્લા બની જાહે, કેવળ નિયમ હશે તો. તેમ છતાં મોટા મોટા સંતો સિજમારે પણ નિયમની વાત લખી, હું કામ નિયમના માધ્યમથી આખીર તો વ્યસનમાં એને પરણાવવો છે. યાદ રાખજો, સીધું વ્યસન ન પડે. સીધું તમાકુનું નીત પડતું, માવન નીત પડતું. એક ભગતને મેં પૂછ્યું, મેં કીધું ભલામણા માવો ખાવ છો? તો કીધું ન ખાવ. મને કે 12-13 વર્ષથી ખાવ. મેં કીધું પણ એમને ખાવા મળ્યા માવો મોજ આવી? તો કે ના ભાઈ, શરૂઆતમાં 2-3 ફેરી ઉલટી થઈ, પણ તેમ છતાં ચાલુ રાખ્યું તો રાગે પડી ગયું. કે બોલો, એમાંય તે દાખલો કરે ત્યારે મેળ પડે છે, એમાંય સીધું રાગે પડતું નથી. એમ નિયમમાંથી સીધું રાગે ન પડે, પણ એમને નિયમ પકડી રાખે તો એક દાડો વ્યસન બની જાય, અને વ્યસન પડી જાય એટલે મોક્ષમાં નિર્વિઘ્ન પાર પડી જાય. વ્યસન પડવું પડે, કથા ન સંભળાય, કથા ન વંચાય, મંદિરે ન જવાય, માળા ન ફરે, વચનામૃત ન વંચાય, તે દાડે મનની અંદર આમ ત્વરા લાગવા માંડે, કાંઈક બાકી. માનસી પૂજામાં 5-10-15 મિનિટ વહેલું મોડું થાય તો વિહવળ થઈ જવાય, ત્યારે સમજવું કે એનું વ્યસન પડ્યું છે. આ તો માનસી પૂજા નિયમ લે, અઠવાડિયું કરે, પછી વળી ટાઈમને થોડો થોડો ફેરફાર કરે, મહિનો થાય ને તો 5 મિનિટ એકે પગી જાય, અને તેમ છતાં ખરખરો ન થાય, એને તો વળી વ્યસન પડતા છે, અને એને તે વળી ભગવાનના સ્વરૂપમાં કદી પણ પ્રવેશ થતા છે. જ્યાં મન જાય ત્યાં પ્રવેશ થાય, બહુ સહજ છે. જ્યાં મન જાય ત્યાં પ્રવેશ થાય, મન ભગવાનમાં જાય તો પ્રવેશ થાય, મન માયામાં જાય ત્યાં પ્રવેશ થઈ જાય. એટલે વિચારું, મારું મન ક્યાં જાય છે? અખંડ વિચારવું, તમારે વિચારવું પડે, અમારે વિચારવું પડે. આ તો બહુ વિચાર માગી લેવો પોઈન્ટ છે. સમજાય? જ્યાં મન જાય ત્યાં જ પ્રવેશ થાય. ભક્તો, જો કે તમને વાત એ નહીં બહુ સમજાય, પણ તેમ છતાં કહું છું કે તમારો જે લૌકિક વ્યવહાર છે ને એ તો બંધન કરનાર છે જ, કરે જ. લૌકિક વ્યવહાર તો બંધન કરે જ, પણ આ સત્સંગનું કાર્ય છે ને એમાંય જો સાવધાન ન રહે ને તો એ પણ બંધન કરે. ભલે કથા વાર્તા મંદિરો કરવા, સત્શાસ્ત્ર રચના કરી, બધી વાત સાચી, પરંતુ તેમ છતાંય એમાંથી પણ મનની વૃત્તિ ન તો પાછી વાળવી પડે ને ભગવાનના સ્વરૂપમાં હમવી પડે, તો જ ભગવાનમાં પ્રવેશ થાય. બાકી કોઈ એમ માને કે મેં 100-200 મંદિર બંધાવી દીધા, 200 નહીં 5000 મંદિર બંધાવે તોય પણ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ પ્રવેશ ન કરે. 5000 મંદિર બાંધનારને પણ માળા હાથમાં લેવી પડે, બધી જગ્યાએથી હિન્દુઓને રૂંધવી પડે અને મહારાજમાં જોડવી પડે. 1 કરોડ રૂપિયાનું દાન દેનારને પણ નહીં માનશો તમે વૃત્તિ મહારાજમાં પ્રવેશ કરી જાય, એને પણ માળા તો બાકી જ રહી છે. 1 કરોડ આપ્યા પછી માળા ફેરવાનું તો બાકી જ રહ્યું, એને પણ માળા ફેરવી પડે, અંતરવૃત્તિ કરવી પડે, ભજન કરવું પડે, તે દાડે મહારાજમાં પ્રવેશ થાય, નતર ન થાય. શિવલાલ શેઠનો પ્રસિદ્ધ ઇતિહાસ છે. ગુણાદિતાનંદ સ્વામી એની પાસે સત્સંગ કરવા શિવલાલ શેઠ આવ્યા, ત્યારે શિવલાલ શેઠે 2 મોટા કામ કરેલા. એક તો રઘુવીરજી મહારાજની મોટી સવારી કાઢેલી અને હરિકૃષ્ણ મહારાજ ગઢડામાં બધો એનો ખર્ચ હતો, ઉત્સવ સમય બધો એણે પધરાવેલા ત્યારે સ્વામી કહે શિવલાલ શિવલાલ કરીને શબ્દ મૂક્યો શિવલાલ. ત્યારે રઘુવીરજી મહારાજની મોટી સવારી કાઢી અને ગઢપુરની અંદર હરિકૃષ્ણ મહારાજ પધરાવે એટલે તું તારા મનમાં એમ માનશું બહુ મોટો થઈ ગયો, પણ તારા જીવ સામે જોઉં છું તો અડધો સત્સંગ નિથર્યો કે એવો શબ્દ સ્વામી મૂક્યો. કારણ કે તારી વૃત્તિ બહાર થઈ ગઈ છે, બાહ્ય વૃત્તિ થઈ ગઈ, તારે હંકેલવી પડશે, ભગવાનના સ્વરૂપમાં હોમવી પડશે. એટલે પ્રત્યેક વ્યક્તિને ભગવાનના સ્વરૂપમાં તો વૃત્તિ હોમવી જ પડે, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન રહે. હવે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ મારી હોમાય છે કેમ, એના માટે છે ને તમારે જાજુને અહીંથી 11 માળા નિયમ લઈને જવું જાજુને, અને 11 માળા આંખ વીંચીને ફેરવી એવું નિયમ રાખવું, બીજું નહીં. તોય તમને ખબર પડશે કે આપણી વૃત્તિ ભગવાનમાં રહે છે કે બહાર રહે છે. બાકી આ પ્રદક્ષિણા ફરતા ફરતા 1100 ફરી જાય, પણ આંખ વીંચી મહારાજમાં વૃત્તિ ઠેરાવી 11 જ માળા ફેરવી વધારની, તો તાલાવેલો મળશે કે આપણે ક્યાં પહોંચ્યા છીએ. અને ભક્તો બીજો નિશાની એ છે, સપનું પણ બતાવશે કે આપણે કઈ જગ્યાએ જઈને ઊભા છીએ. ભગવાનના ભક્તની સ્થિતિ કેવી હોવી જોઈએ, એનું સપનું પણ ભગવાનમય હોવું જોઈએ, એનું સપનું પણ દિવ્ય હોવું જોઈએ. અને સપનું આવે તોય પણ ધંધા બિઝનેસનું નહીં, મંદિરે ગયા હતા, શિબિરમાં ગયા હતા, કથા વાર્તા સાંભળતા હતા, વડતાલ ગયા હતા, પૂજ્યપાદ મહારાજશ્રીની સેવામાં હતા, લાલજી મહારાજના દર્શન થયા, એવાના સ્વપ્ના પણ દિવ્ય થઈ જવા જોઈએ. અમારા સંતો હોય ને એના સ્વપ્નાની અમને ખબર પડે, તમારા સ્વપ્નની તો ખબર ન પડે, આ બધા ડાયરી લખતા હોય, આખો દાડો થાય ને બીજી દી ડાયરી લખે, પછી 15 મહિને દેખાડે, એમાં સ્વપ્ના લખ્યા હોય. એમ શરૂઆતમાં સ્વપ્ન હોય ને શરૂઆતમાં, ત્યારે હું લખ્યું ખબર, હું હીરા ગણતો હતો એવું સ્વપ્નું આવ્યું, કોઈ કે હું ભણવા કોલેજમાં ગયો એવું સ્વપ્નું આવ્યું, કોઈ એમ કે હું અને મારી બા બે મારા ભાઈનો સંબંધ જોવા ગયા એવું સ્વપ્નું આવ્યું, બોલો. અને પાર્ષદ છે ને બહુ આમ નિષ્કપટ થવું પડે ત્યારે મોક્ષનો માર્ગ જડે ને, એક નવા પાર્ષદ, એણે કેવું લખ્યું ખબર, હું મારા બાપુજી અને મારી બા ત્રણે મારો સંબંધ જોવા ગયા એવું સપનું આવ્યું કે બોલો, પણ પછી ન્યા ગયા પછી મેં ના પાડી દીધી મારા સંબંધ નિત કરવો કે સપનું, એ તો સપનું છે, પણ એના એ આહિસ્તા આહિસ્તા પછી સ્વપ્ન મળે ભૂલાવા અને પછી આ સ્વપ્ન શરૂ થઈ જાય. આચાર્ય મારીની પાસે ગયા હતા, સંતોની પાસે હતા, કથા વાર્તા કરતા હતા, ભજન કરતા હતા, મંદિર પૂરું થઈ ગયું, પ્રતિષ્ઠા થતી હતી, આરતી ઉતારતા હતા મહારાજ, સ્વપ્ન આખા બદલી જાય. તે આને જ બદલાવવાના તમારે નહીં, હે તમારે એને રાખવા છે, જરાક બદલાવજો સ્વપ્નને, જરાક બદલાવજો. હું તો કહું તો એમ પ્રત્યક્ષ સાધુ ન થત કાંઈ નહીં, સ્વપ્નમાં જ થઈ જાઓ, ન થવાય, પ્રત્યક્ષ થાય ને તો સ્વપ્નમાં થવાય. મહારાજનો સિદ્ધાંત છે, મહારાજ કે પ્રત્યક્ષ ક્રિયા જે હોય એ સ્વપ્નમાં સ્ફૂરે, બીજી ફૂરે જ નહીં. એટલે ભગવાનનો ભક્ત પોતાનું લેવલ તપાસતો રહે, લેવલ તપાસતા તપાસતા જ મહારાજ સુધી પહોંચાય એવો મહારાજનો સ્પષ્ટ મત છે. પ્રથમના 38માં, પ્રથમના 60માં બધે મહારાજ આ વાત બહુ સ્પષ્ટ લખી છે. એટલે અહીંયા પણ મહારાજ એ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ કોનો થાય, તો કે ભગવાનના સ્વરૂપમાં જેની વૃત્તિ રહે, કથા વાર્તા કીર્તન ભજન એમાં જેની એકાગ્ર વૃત્તિ રહેતી હોય, પ્રથમ એમાં એકાગ્ર થાય, એમાં એકાગ્ર થાય એટલે એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ, એની વૃત્તિને એકાગ્ર થતા તો આવડી ગયું, સમજાય, એકાગ્ર થતા તો આવડી ગયું, અને પછી તેને ખાલી સ્થાન ફેરવીને મહારાજના સ્વરૂપમાં લગાડી દે એટલું જ બાકી રહ્યું. મોટા મોટા જો ને બ્રિજો બનાવે, મોટા મોટા બ્રિજો બનાવે આપણે ભારતમાં તે બનવા માંડ્યા, એને આખા બોલા ઉપરના પેલા મૂકે ને બીંબ, એ બીમ ક્યાં કરે ખબર, તૈયાર મોટી મોટી ફેક્ટરીઓમાં તૈયાર કરે, બીમ તૈયાર થઈ જાય અહીંયા આવીને તો ખાલી ફિટિંગ જ કરવાનું બાકી રહ્યું હોય, બીમ તૈયાર હોય, એમ જો તમારા બીમ તૈયાર થઈ જાય કથા વાર્તા કીર્તન આદિકની અંદર, તો પછી મહારાજની મૂર્તિ મૂર્તિ લગડે એટલું ફિટિંગ જ બાકી રહ્યું, એને વાર લાગશે અને ચોક્કસ રહી જશે. પણ મહારાજ કહે કે એને ઈશક લાગે તો મેળ પડે, અમુકને ઈશક લાગી જાય ને અમુકને ન જ લાગે, ઈશક લાગી જાય ભગવાનને પામી જવું છે, આ ફેરી છેલ્લો જન્મ કરી લેવો છે, આ ફેરી નિર્વાસનિક થવું છે, જેવા સંકલ્પ ધંધો વધારવાના થાય છે, યાદ રાખજો, જેટલા સંકલ્પ ધંધો વધારવાના થાય છે, જેટલા સંકલ્પ ધન વિશેષ કમાવાના થાય છે, એટલા સંકલ્પ જ્યારે ભગવાન રાજી કરવાનું થવા માંડશે કે ભગવાન કેમ રાજી થાય,
આ મહિને આમ આમ કરું તો આટલા રૂપિયા કમાઈ લઉં, એવા જ સંકલ્પ થશે, એમ સંકલ્પ થાય કે આ મહિને આટલું આટલું કરું ને તો આટલા સંકલ્પ ઓછા અયોગ્ય થઈ જાય ને આટલા સંકલ્પ મહારાજના વધવા માંડે, એવા સંકલ્પ જ્યારે ઉઠવા માંડશે ને ત્યારે મળશે ઓટોમેટિક સેટિંગ થવા. પણ આપણે અત્યારે તો ઘણા ભાગે આમ બહુ યોગમાં હરિભક્ત પૂછીએ ને ત્યારે ખબર પડે કે સ્વામી પૂજા કરું, માનસી કરું છું, કથા વાર્તા સાંભળું છું, પણ પછી બીજું કાંઈ સંભાળતો બંભાળતો પછી કાંઈ સંકલ્પ નહીં, પછી ઓલા કરી રાખ્યા આખો દાડ જાગી નથી હોય ત્યાં સુધી. ક્યાં? ધંધાના, જેને જે ધંધો જેને જે બિઝનેસ, જાગે ન્યાથી હોય ત્યાં સુધી જગતના સુખના સંકલ્પ કરે છે. આ તો મહારાજે કીધું પૂજા કરે એટલી વાર પૂજા કરે, પણ પૂજામાં ઓલા સંકલ્પ તો ભેગા ખરા જ, હાવ એકલી પૂજા નહીં. પછી કહો આપણી સ્થિતિ કેવી છે, નતર હકીકત કેવું હોવું જોઈએ ખબર છે. ધંધો કરતા કરતા મહારાજના સંકલ્પ થવા જોઈએ એવું નથી થતું, પણ ભજન કરતા કરતા ધંધાના સંકલ્પ થાય છે એટલે ખોટ રહે છે. અહીં મહારાજ કહે જેને એકાગ્ર વૃત્તિ કરવી હોય અને અમારી અંદર પ્રવેશ કરી દેવો હોય એને તો ઈશક લાગી જવો જોઈએ. ભગવદ્ ભક્તિ આદિકમાં એનો જીવ જડાય જાય મહારાજ કહે, ને એનો જ એને અતિ ઈશક હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવને વિશે પ્રવેશ થાય છે એમ જાણવું. અંતે ભગવદ્ ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે. બોલો, ભગવાનની સેવા માને ભગવાનની પ્રસન્નતા, સેવા માને ભગવાનની પ્રસન્નતા. ભગવાનની પ્રસન્નતા જો પ્રાપ્ત ન થાય તો એને ચતુર્ધામ મુક્તિ મળે. કઈ ચતુર્ધામ મુક્તિ? ભગવાનના લોકમાં રહેવું એટલે ભગવાનનું ધામ મળી ગયું, પણ નો ઈચ્છે ભગવાન રાજીનો જ નો ઈચ્છે, ભગવાનના લોકમાં રહેવાનો ઈચ્છે. બીજું, ભગવાન શ્રીખો ઐશ્વર્યના ઈચ્છે. આ દુનિયામાં મહદઅંશે લોકો ઐશ્વર્ય માટે ફાફા મારે છે. કહો, બોલો, લેખ આવ્યો તો મને કહો, હરિભક્તે દેખાડ્યો તો. જગત અત્યારે ખૂબ ગાંડું થયું છે. સત્ય સાંઈ બાબા એવું કંઈક નામ કહેતા હતા, કેલા લેખ આપ્યો હતો. સત્ય સાંઈ બાબાએ કીધું, હું તમને આટલા લાખ રૂપિયા આપું, તમે મને કાંઈક મેલી વિદ્યા શીખડાવો, આ તંત્ર મંત્ર કાંઈક શીખડાવો, એ લેખ આવ્યો હતો. પણ એને ના પાડી દીધી કે ના, હું એક એ તમને નહીં શીખડાવું, ભલે હું જાદુગર છું, હું જાદુ વિદ્યાના માધ્યમથી મારો પેટ ભરું છું, પણ હું તમને શીખડાવું તો તમે લોકોને ઊંધે માર્ગે દોરી, હું કોઈને ઊંધે માર્ગે નથી દોરતો, તમે તો લોકોને ઊંધે માર્ગે દોરી અને પછી લોકોને સૂચવાનો ધંધો કરવાનો, એ કામ હું નહીં કરું. કે હું તો એને ધન્યવાદ આપું છું. પછી નીચે એને લખ્યું હતું કે આ તો હું ગ્રહસ્થ છું એટલે લોકો મને જાદુગર કહે છે, બાકી મેં ભગવા કપડાં પહેર્યા તો દુનિયા મને ભગવાન કરીને પૂજતી હોત. કે પછી એને લખ્યું કે ધર્મમાં જેટલા ધતિંગો ચાલે છે એટલા દુનિયામાં ક્યાંય નથી ચાલતા, માટે ધર્મની બાબતમાં પણ મુમુક્ષ વિચારે વિચારીને પગલાં મૂકે. બોલો, એટલે લોકો ઐશ્વર્યની બહુ મોટી વાતો કરે છે, પણ ભગવાનનો ભક્ત ઐશ્વર્યને કદી ન ઈચ્છે. ભગવાનનો ભક્ત ઐશ્વર્ય ન ઈચ્છે, ભગવાનના લોકમાં રહેવું ન ઈચ્છે, ભગવાન શ્રીખા રૂપને પામવું ન ઈચ્છે. બોલો, ભગવાન જેવું રૂપ પામવું એવો સંકલ્પ પણ રાખે, ભગવાનની પ્રસન્નતા જોઈ બસ. અરે ભગવાન પ્રસન્ન રહે તો મહારાજ તમારે બધાને ક્યાં જાવ, અક્ષરધામમાં જાવ એટલે ઓછી આંગળી કરો તો. એટલે રાજા હતા બધા અક્ષરધામવાળા છે. આપણે અક્ષરધામનો સંકલ્પ નથી, સાચું કહું છું, આપણો જરાય અક્ષરધામમાં જવાનો સંકલ્પ નથી. આપણે તેવો ઠેરાવ કર્યો છે, મહારાજ રાજી થાય અને જ્યાં મૂકે રાજી પે ત્યાં જવું, પછી ધામમાં લઈ જાય તોય ભલે, જમપુરી નાખે તોય ભલે, એ રાજી હોવા જોઈએ. તમે શું કહો છો હવે? હે, શું મત છે તમારો? અક્ષરધામમાં જવું છે કે મહારાજ મૂકે ત્યાં જવું છે? મારા રાજી થઈને મૂકે ત્યાં, હો, કુરાજ થઈને નહીં. કુરાજી થઈને પછી પણ અઠપકડા ને આપણે અક્ષરધામ મૂકી દે, પણ આપણે સામું જ મહારાજ મોઢું બગાડે તો શું કામનું? ક્યાં જાવ? મારા રાજી થઈને મૂકે ત્યાં જાવ, અક્ષરધામમાં જાવ. હવે અક્ષરધામમાં જાવ એટલે આવું શાંગણી કરો તો, એટલે આ તો બધા ટિકિટ કેન્સલ કરાવી નાખી. માવો ભગત ક્યાં જાવ છે? અક્ષરધામમાં. તે હમણાં શું કામ શાંગણી કરી તેમ કરી? ભગવાનના ભક્તની આ હકીકત સ્થિતિ હોવી જોઈએ. હકીકત ભલા માણસો આપણે બહુ બરાબર જરાક સમજવા સૂક્ષ્મ પોઈન્ટ પ્રયાસ કરજો કે આપણે ભજન કરીએ, ધર્મ પાળીએ, વૈરાગ રાખીએ, જ્ઞાન કથીએ અને એના બદલામાં એક આશા રાખીએ કે હું દેહ મૂકું એટલે મને અક્ષરધામ મળે, તો આપણે દલાલ કહેવાય. એમ તો આખી દુનિયામાં થાય છે, એ લૌકિક પદાર્થ માટે મથે છે, આપણે ધામ માટે મથીએ છીએ. તો બે શેમ થયા? બે સ્વાર્થી થયા, બે સ્વાર્થી થયા કે ન થયા? પણ ખરો ભક્ત કોને કહેવાય? હું જે કાંઈ કરું એના બદલામાં મારે કાંઈ ન જોઈએ, મારી પાસેથી ભગવાન જે આકાંક્ષા રાખતો એ હું બનું બસ, બાકી મારે કાંઈ ન જોઈએ. મારી પાસે મહારાજ આકાંક્ષા રાખતા તને મારે અક્ષરધામમાં લઈ જાય તો ધામમાં લઈ જાય, મહારાજ આકાંક્ષા રાખતા તને જમપુરી મોકલો જમપુરી લઈ જાય, મહારાજ આકાંક્ષા રાખતા તો હું બીજા ધામમાં જાઉં ત્યાં તને હારે લઈ જાઉં ત્યાં લઈ જાય. હું જે કાંઈ કરું એના બદલામાં મહારાજ જે કાંઈ મારી પાસે ઈચ્છા રાખે પૂર્ણ થઈ શકે, બસ એ જ મારી આશા, એ સિવાય બીજો મારો કોઈ સંકલ્પ નહીં, એ ખરો શ્રેષ્ઠ ભક્ત કહેવાય. માટે કદી ખબરદાર આજ પછી અક્ષરધામની આશા રાખી છે તો મહારાજ પણ અહીંયા કે ખરો જે ભક્ત છે એ કદી પણ અક્ષરધામની ચતુર્ધામ મુક્તિની ઈચ્છા રાખતો નથી, ફક્ત ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખ. મહારાજ તું રાજી રહે બસ, તું રાજી પે હું રાજી, બસ તારા રાજીપા બસ મારો રાજીપો છે. તો અહીંયા રાખતો હોય ભલે, ફરી વાર જન્મ આપતો હોય ભલે, ન તો નક્કી હોય બીજી વાર ન જ જન્મવું, હા માયાના અધીન બને ને જમવું જન્મવું, બાકી મહારાજ તો 500 વાર મોકલે ને તો આવશું એની ઈચ્છાથી. હો મહારાજ આ લોકની અંદર 500 વાર મોકલે એની ઈચ્છાથી તો આવશું, બાકી માયાની ઈચ્છાથી નથી આવવું એ નક્કી જ પાછું. એ બેમાં બહુ ફરક છે હો, માયાની ઈચ્છાથી આવવું અને ભગવાનની ઈચ્છાથી આવવું એ બેમાં બહુ ફરક છે. મહારાજ તારી ઈચ્છા હોય તો ફરી ફરી મોકલ, તારી ઈચ્છા હોય તો ધામમાં રાખ, તારી ઈચ્છા હોય તો બીજા લોકમાં મૂક, તારી ઈચ્છા હોય તો જમપુરી મૂક, તારી ઈચ્છા એ મારી ઈચ્છા, અને એને જ ભગત કહેવાય ને. બાકી મારી ઈચ્છા એમ તારે કરવું પડશે, મારે ધામમાં રહેવું છે, બાકી મને હવે બીજે મોકલા હા ને એને ભગત કહેવાય, એને ભગત ન કહેવાય. માટે હે મહારાજ તારી ઈચ્છા એ મારી ઈચ્છા. મહારાજે અહીં કે ચતુર્ધા મુક્તિને પણ ભગવાનનો ખરેખરો ભક્ત અનાય છે. બસ મહારાજ તારી ઈચ્છામાં મારી ઈચ્છા, તારી પ્રસન્નતા જોઈએ, એનું નામ એકાંતિક ભક્ત છે. ને એવા ભક્તનો પછી ભગવાનના સ્વરૂપમાં પ્રવેશ થાય છે. અને એવો સંકલ્પ કરે ને પછી કોઈ પણ વ્યક્તિ બધી વસ્તુ આપણા પર છોડી દે, તમે જેમ કહો એમ સ્વામી કરવું છે, કે તમે જેમ કહો એમ ભગત કરવું છે, અને ખરેખર આપણી અંદર સજ્જનતા હોય ને કોઈક આપણને હાવ આપી દે, પછી આપણે જરાય કે બેમાની કરાય, હે અને બેઈમાની કરીએ તો સાધુ સાધુ નથી, ગ્રસ્ત ગ્રસ્ત, ભક્ત ભક્ત નથી. એમ સર્વસ્વ જ્યારે ભગવાનને સોંપી દીધું હોય, તારી મરજી મારી મરજી, પછી ભગવાન શું કરે? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જે સુખ હોય ત્યાં હું જે ભક્તને ઉપાડી જાય. ક્યાં ઉપાડી જાય? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ હોય. તો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ ક્યાં છે? મહારાજની મૂર્તિમાં છે. એટલે એવા ભક્તને ભગવાન પોતાની મૂર્તિમાં સંલગ્ન કરી દે. તત્વ અલગ રહે ફક્ત, સમજ્યો, તત્વ ફક્ત અલગ રહે, પણ ભક્તને સ્વયં અનુસંધાન ન રહે કે હું ભક્ત છું. એમ ભક્તની એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થિતિ છે, ભક્તને સ્વયં અનુસંધાન ન રહે કે હું ભક્ત છું, હું આત્મા, એ વાત ભૂલાઈ જાય. કારણ કે ચાર પ્રકારના મુક્ત છે. કેટલા પ્રકારના છે? ચાર પ્રકારના અક્ષરધમ્મ. એમાં એક મુક્ત એવા છે જે મહારાજના દર્શન કરે છે, સાથે ધામના દર્શન કરે, અનંત મુક્તોના દર્શન કરે, અને પોતાને પણ હું મુક્ત સ્થિતિ પામી ગયો છું, ત્રણ દેહ થઈ કે અલગ છું એવું સતત અનુસંધાન રહે, એક પ્રકારનું એ મુક્ત છે. એનાથી ઉપરની કેટેગરી છે કે ભગવાનનું અનુસંધાન રહે, મહારાજની સાથે મન લાગેલું રહે, હું મુક્ત છું એનું અનુસંધાન રહે. અને ત્રીજા નંબરમાં મહારાજની સાનિધ્યના અનાદિ જે મુક્તો છે, જે કાળાંતરે પણ બદ્ધ સ્થિતિમાં નહોતા, એવા મુક્તને દર્શન કરતો રહે, એ બે પ્રકારનો બીજા નંબરનો મુક્ત. એની કરતાં એક શ્રેષ્ઠ મુક્ત છે, એને એક મહારાજ સિવાય કાંઈ જ ન દેખાય, એટલું જ અનુસંધાન, હું ને મહારાજ બે જ છીએ, ત્રીજું કાંઈ છે જ નહીં. એ ત્રીજા નંબરનો મુક્ત છે. હું ને મહારાજ બસ બે જ, બાકી કાંઈ છે જ, બીજું દેખાય પણ નહીં, એ ત્રીજા નંબરનો મુક્ત છે. અને સર્વ કરતાં શ્રેષ્ઠ જે મુક્ત છે, એને તો હું પણ ઉપર નથી રહેતું, પોતાને શરીરનું પણ ભાન નથી, બસ એકલા મહારાજ મેં તદાકાર બની ગયો, એની શરીરની શુદ્ધિ નથી, એને પોતાનું અસ્તિત્વની પણ ખબર નથી, મહારાજની અંદર એક મેક બની ગયો છે, જેને કહેવાય ભગવાનની અંદર એનો પ્રવેશ થઈ ગયો છે. તો પણ તેમ છતાંય ભગવાનમાં પ્રવેશ થઈ ગયો, પણ ભૂલ નહીં કરશો કે ભક્ત ભગવાનમાં અંદર ઘરી ગયો, એટલે હવે ભક્ત છે જ નહીં, નહીં સ્વામી શોકનો નાતો તો રહેવાનો છે. આ સ્થિતિ પહોંચ્યા પછી પણ ભક્ત ભક્ત છે, ભગવાન ભગવાન છે. એવી અજોડ મહારાજ અહીંયા વાત બતાવી રહ્યા છે. અને મહારાજ કે એવો હોય તે ભગવાનને એકાંતિક ભક્ત જાણવો. આને એકાંતિક ભક્ત કીધો. લ્યો આપણે તો એમ કે એકાંતિકનું રસોડું છે, ખબર નહીં હવે હજ તો માંડ કરીને પગ ઊંચો કર્યો છે, પગ ઊંચો કર્યો છે મોક્ષ માર્ગે હાલવામાં. ત્યાં તો એકાંતિકનું રસોડું. અને એકાંતિક કે એમાં તમને મોહ ચડ્યો, અને તમારું તમે તે અમારું એકાંતિકને સ્વામી આવા સદો અમને મોહ ચડી જાય. પણ બેમાંથી એકે ને એ મોજ જ્યાં સુધી નહીં ઉતરે ત્યાં સુધી મહારાજની મોજ એકે ને ચડવાની નથી. તમને કોઈ એકાંતિક કે ને તો એ મોજ ઉતારવી પડશે, ને અમારે કોઈક બહુ વખાણ કરે તો અમારે મોજ ઉતારવી પડશે. તે દાડે મહારાજની ખરેખરી મોજ ચડશે અને ત્યારે કામ થશે. લો અને એને એકાંતિક ભક્ત જાણવો, એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય, અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય, ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય. આય માથું ડોલાવે, પાછું બીજે ક્યાંક પગ્યો ન્યાય માથું ડોલાવે, ને તે ચાળે ચડી જાય, એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહીં, એનો વિશ્વાસ નહીં. એ ખરો ભગત નહીં જેનું મન બધે ડોલી જતું હોય, અને એને એકાંતિક પણ કહેવાય નહીં. એક જ નાનો ફકરો પૂરો કરી દો. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી દે, ભગવાનના ભક્તને સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ એ ચાર વાનામાં કાચપ હોય, ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. વિચારજો, આમાં કોઈ જગ્યાએ કાચપ નથી ને? સ્ત્રી ધન દેહાભિમાન અને સ્વભાવ આ કાચપમાં, ને આ ચારમાંથી કોઈ પણ જગ્યાએ હેત હોય તો એ ભગવાનનો ખરો ભગત નથી પણ કાચો ભગત છે. બોલો કે દાડાના આપણે ઊંચા નીચા ઊંચા નીચા થતા, પણ છેલ્લે છેલ્લે મારા જાવ લિસ્ટમાંથી નામ કેન્સલ કરતા જાય છે. મહારાજ કે સ્ત્રીમાં હેતો હોય, ધનમાં હેતો હોય, શરીરમાં દેહાભિમાન માને શરીરમાં હેતો હોય, અને સ્વભાવ માને પોતાનું જ ધાર્યું કરવાની પ્રકૃતિ હોય, આ ચાર વાના હોય તો મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ એની ભક્તિનો વિશ્વાસ નહીં. સ્ત્રીમાં આશક્ત છે એનો વિશ્વાસ નહીં સત્સંગી જિંદગી પર્યંત રહે કે નહીં રહે. ધનમાં આશક્તિ છે એનો વિશ્વાસ નહીં દેહ પર્યંત હરિભગત રહે કે નહીં રહે. મહારાજ કહે જેને શરીરમાં હેત છે એનો વિશ્વાસ નહીં જિંદગી પર્યંત હરિભગત રહે કે નહીં રહે. જેને સ્વભાવ પોતાનું ધાર્યું કરો ને એ જિંદગી પર્યંત સત્સંગમાં રહેશે કે નહીં એનો વિશ્વાસ નહીં. શ્રી મહારાજના શબ્દો છે. થઈ જાય એવું? હા. સ્ત્રીમાં આશક્તિ હોય અને સ્ત્રી જો મરી ગઈ હોય તો સત્સંગ છોડી દે એવા ઘણા બધા ઇતિહાસો ઘટ્યા છે. એટલે પ્રભુદાસને છોકરો મરી ગયો તો વડોદરાવાળાને તે કંટી કાઢી નાખી, બહુ સારા ભગત દેખાતા હતા. પછી જોકે મહારાજ બહુ ચમત્કાર દેખાડો છોકરાને, ફરીવાર દેખાડો, છોકરાએ ખૂબ ઉપદેશ આપ્યો, મહારાજ ફરીવાર કંઠી પહેરાવી, પણ મહારાજ કહે હા બળ ફરીવાર તારી બાયડી મરી જાય તો કંઠી કાઢી નહીં નાખતો, ને નથી પહેરાવી. મહારાજને કે વાંધો નહીં મારા. અને વડોદરા ગયા અને હકીકત એમ થયું, ઘરવાળું મરી ગયું. કંઠી કાઢવાનો સંકલ્પ તો એક ક્ષણ થઈ ગયો, પણ મહારાજના શબ્દો યાદ આવે એટલે ન કાઢી. સારું થયું. મહારાજ કહે સ્ત્રીમાં આશક્તિ હોય તો એને વિશ્વાસની જિંદગી પર્યંત એ સત્સંગમાં નભશે. આ તો બધું એને પૂછી પૂછીને જ કરો. કોઈ સંતોએ કીધું અથવા તો આચાર્ય મારે કીધું કે ભગત આમ કરજો તો ભલે સ્વામી, પછી પાછું પૂછે ભગત કર્યું તો ઘરવાળાએ ના પાડી એટલે ન કર્યું. હવે એનું શું કરવું કહો? વિશ્વાસ રહે સત્સંગમાં એનો? એનો વિશ્વાસ નહીં દેહ પર્યંત નભશે. ધનમાં આશક્તિ હોય અને વિશ્વાસની જિંદગી પર્યંત નભશે. કાંઈક સંકલ્પ કરે, માનતા કરે કે મહારાજ આમ કરી દે તો આટલી માનતા કરીશ, અને એકવાર થઈ જાય તો પાછું આપણે અટકતા નથી ને બીજી ફેરી કરીએ, એથી મોટી કરીએ. અને બીજી ફેરી માનતા માને ન થયું તે દાડ કંઠી નીકળી જાય. દેહમાં અભિમાન હોય, દેહમાં આશક્તિ હોય, અને ક્યાંક સમય ઉત્સવમાં જ્ઞાન હરખા હચવાણા નહીં, અને જરાક કાહટું પડ્યું તો ફરીવાર જવાય નહીં. અને કાંઈક સ્વભાવ હોય, કાંઈક પ્રકૃતિ હોય, અને પોતે નક્કી કર્યું કામ કરવું ને એમ ન થાય તે દાડે સત્સંગ ટકે નહીં. પુરુષને સ્ત્રીમાં આશક્તિ હોય તેને વિશ્વાસ નહીં, સ્ત્રીને પુરુષમાં આશક્તિ હોય તેને વિશ્વાસ નહીં કે જિંદગી પર્યંત એ સત્સંગમાં નભશે. જે કોઈ ગોપાળ અંશોની વાતો ના, એ બે વસ્તુ એકમેક થઈ જાય છે. તમને વહમું ન પડે તો કહું, નહીં પડે. અને સ્વામી કીધું ત્યાં સુધી કરવાની તૈયારી કરશો તો કહું. સ્વામી વાતમાં લખ્યું કે જ્યાં સુધી પુરુષને સ્ત્રી જ ની જરૂર છે પડે છે, અને સ્ત્રીને પુરુષની જરૂર પડે છે, ત્યાં સુધી સ્વપ્નમાંય પણ પરમાત્માના દર્શન કે ધામના દર્શન નહીં થાય. એમ સ્વામી ગોપાલ સ્વામી વાતમાં લખ્યું. સ્વપ્નમાંય સંકલ્પ ન કરો. જે પુરુષને સ્ત્રીના સંકલ્પ થાય છે, અને જે સ્ત્રીને પુરુષના સંકલ્પ થાય છે, અને સ્વપ્નમાંય વિચાર ન કરવો કે મારી મુક્તિ થાય, એવું સ્વામી કીધું. લ્યો, એટલે પાછા સત્સંગ મૂકી નહીં દેતા, કંઠી કાઢી નહીં નાખતા, કાપડે છેકે નહીં બને, પણ દાખલો શરૂ કરી દેવો કે આપણે એક દાડો સંકલ્પથી રહીત થવું છે, એમ એવો દાખલો શરૂ કરી દેવો કે તે લેવલ સુધી પહોંચવું છે. અને ગોપાલ બીજી પણ વાત લખી, જ્યાં સુધી ઉર્ધ્વરિતતાપણું બ્રહ્મચર્યપણું નહીં આવે, ત્યાં સુધી સ્વપ્નમાં અક્ષરધામના દર્શન નહીં થાય. તે એમ કે ધામ હેલું તો ન જ હોય ને બાપા, તો પોગી ન ગયા આપણે. હે, આ કઈ એક બે ટ્રાય આપણે આપીશ? કેટલી આપી? અબજુ આપી દીધી. કેટલી અબજુ? ની એક ફેરી પાસ નહીં. રિઝલ્ટ આવે તો ફેલ, રિઝલ્ટ આવે તો ફેલ. અને ખબર નહીં તો હજી થાકતા નથી. ઓલી પરીક્ષામાં બે ફેરી, ત્રણ ફેરી, ચાર ફેરી ફેલ જાય ને તો માણસ થાકી જાય. આમાં તો અબજુ ફેરી ફેલ થયો તો થાકતો નથી ને સાવધાની થતો નથી, એમને આગે રાખે છે. હોતી હે ચલતી એની જેમ. આ બધું સાંભળે તમને કઈ થતું નથી? હે, આ બધી કથા વાર્તા સાંભળે તમને કઈ થતું નથી? ભલા માણસો, અમે તો સાધુ થયા ત્યારે આવું કશું સાંભળવા નહોતું મળ્યું. થોડું ઘણું શાસ્ત્ર વાંચ્યું, સાંભળ્યું, ત્યાં મનમાં એમ થઈ ગયું કે આ હા, આ મરવાનો ધંધો હું કામ કરવો જોઈએ. પહેલી ફેરી સભામાં ગયા ને ત્યાં નનુમાં વચનામત વાંચ્યું, પ્રથમનું 18મું વચનામત વાંચ્યું ને એમાં પંચ વિષય ભગવાન સંબંધી કર્યા વિના અંતઃકરણ શુદ્ધ ન થાય, અને કોઈ મુક્ત થયો નથી, અત્યારે નથી, ભવિષ્યમાં થશે નહીં, એક વચનામૃતે તો ભડકો કરી દીધો કે આ હા, જો જન્મ મરણથી રહિત થવું હોય તો આ ધંધો કરાય નહીં, સંસારમાં રહેવાય નહીં. અને તમે કેટલું સાંભળો છો. આ નનુમામે બિચારા બહુ કડકે નહોતું કીધું, અમે કેટલું કડક કહીશ, તમને કાંઈ આમ હળવળાટે નથી થતો, હળવળાટ તો નથી થતો. બીજા કોકને હળવળાટ થયો ને એને હોતે તું પાડી જાય, તીડી જાય, હાલ તું ઘેર વ્યતો થાય કે હાય ભગવાન ભજા, અમે ઘેરે નથી ભજાતા. બાપા તું ઘેરે ક્યાંક ભાઈ છે, અમને અમે કાયમ જોઈએ છીએ. હે, બાકી તમારી છાતીઓને ધન્યવાદ તો ખરા જ હો, નતર આ ખમાય નહીં. ફોસી ફોસી હતા એટલે આ બધા સ્ટેજ ઉપર આવતા, અને બધા શિરવીર હતા ને ખરેખર આવો, હા એટલા બધા રહ્યા નીચે આવે થાય ખરી. મહારાજ કે સ્ત્રીમાં આશક્તિ હશે, ધનમાં આશક્તિ હશે, દેહમાં આશક્તિ હશે, સ્વભાવ વશ હશે, ત્યાં સુધી એનો વિશ્વાસ ને સત્સંગમાં ટકશે, એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે. કેમ જે ક્યારેક એની સ્ત્રી, ક્યારેક એને સ્ત્રી ધનનો યોગ થાય તો ભક્તિમાં ઠાર રહે નહીં ને તેમાં આશક્ત થઈ જાય, તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાધિક કષ્ટ પ્રાપ્ત થાય, તથા અન્વસ્ત્રાધિક ન મળે, તથા કોઈ કઠણ વર્તમાન પાળ્યાની આજ્ઞા થાય, ત્યારે પણ તેને ભક્તિમાં ભંગ થાય ને વિકળ થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચાળા ચૂથવા લાગે. બોલો, ચાળા ચૂથવા માંડે એટલે કંઈક સંકલ્પ વિકલ્પ કરવા માંડે, તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, ને બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય ને એને સંતના સમાગમમાં રહેવાય નહીં, ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે? માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને એ ચાર વાનામાં કાચેપ રાખવી નહીં, ને એ ચારની કાચેપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી. પહેલાં મહારાજે મૂળગામાંથી મૂકી દીધું, મૂળમાંથી હમણાં આપણે મૂક્યું, એમ પછી મહારાજની દઈ આવી, મહારાજના મનમાં થયું આ સભા ઊભી થાય પછી પાછી આવશે જ નહીં, એટલે મહારાજ છેલ્લે કેવું મૂક્યું, જો એ ચાર વાનાની કાચેપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી. મહારાજને આ શબ્દ મૂકવા પડ્યા, ધીરે ધીરે ત્યાગ કરવી. મહારાજને ખબર પડી ગઈ કે આકા એક ધડાકે મૂકે એમાંના નથી, એક ધડાકે એમાં મૂકેના હોય તો ત્યાં બે હે હુકામ, હે એક ઘાન બે કટકા કરે એમ હોય તો ત્યાં રહ્યા જ ન હોય, ત્યાં રહ્યા છે એટલે કાચા પોચા તો છે, એટલે હવે આની ઉપર બહુ જો ભીહ મારશું તો મૂળગે જ જાહે, એના કરતાં ધીરે ધીરે ટાળે એ ઠીક છે, એમ વિચારી કરીને મહારાજ આમ મૂકી દીધું. લો, ધીરે ધીરે ત્યાગ કરવી. તો વાસુદેવ ભગવાન નિશ્ચલ ભક્તિ થાય આ વાર્તા તે આમ જ છે. આ શબ્દ પર ભાર મૂકવાનો બરાબરનો. આ વાર્તા તે આમ જ છે. શું આમ જ છે? કે ધન નારી સ્વભાવ અને દેહાભિમાન અભિમાનમાંથી વૃત્તિ તોડવી પડશે, એમાંથી બહાર નીકળવું પડશે. આ વાર્તા તે આમ જ છે, પણ એમાં કાંઈ સંશય નથી, એમાં જરાય પણ આગું પાછું હાલે એમ નથી. આ બધા સમજ્યા ધોળાવાળાવાળાને જેવું ઘેરે ના ચોટ્યા છે જી, હું તેમ ભાળી ગયા છે ઘરે ભલા માણસો. આને અયમ નથી થતો ભગવાન પછી બોલો, આને તો ન થાય, કદાચ કાંઈક લાલચા હોય એટલે બે વિભાગ કર્યા કે આમ જરાક ફાવે એટલે. નહીં તો ઘેરે છોકરાએ લત બધાવતા છે આમાંથી ઘણા બધાને. જો કે અમે કોઈ નહીં કહેતા હોય, આપણે મંતવ્ય લીધા જ ખબર પડે કે તમારે કેમ છે ઘેરે, તમારે કેમ છે ઘેરે. ના એવું કાંઈ આપણે કરવું નથી, કોઈને લાજ ન લેવાય, પણ શું શું હોય છે ઘેરે ગયો ને, તમને કેમ એમ નથી થતો કહો નહીં જ જાઉં એમ. નતર જો એટલી બધી પગથાણ નહીં હોય ઘેરે છે, કોઈની ઘેરે એટલી પગથાણ તું સાંગળી કરો છે નથી ને. પછી અહીંયા સાધુ સાચવે એટલે હું તમ તારે ભલે કોઈને પૂછતો નથી પણ વિશ્વાસથી કહું છું, તો એટલે તમને એક કોઈને છોકરા નહીં સાચવતા સાચવે હે. હા પાડોશ કે ના પાડોશ? અમુક અમુક આમાં માથું લાવે છે, આપણે શું સમજવું એમાં? પાકા ભારે છો અને અહીંયા સુખ આવે એવું ઘેરે સુખ નહીં આવે તો ઘેરે જ આ બોલો. અમે કેટલાક તો સંકલ્પ કરતા છે બપોર પછી જવું છે કે હવે આડદાડા નહીં રોકાય, ઘેરે બહુ કામ છે એમ. અને ભાઈ તમે બધા કામઢા માણસો, હવે એને તો કામ કરવું પડે, અમારી જેમ જો હાવ અકામઢા હો તો બરાબર છે, એટલે તમારે જવું જ પડશે અને જવું જ જોઈએ ને. તમારી તમે ન ઘેરે જાઓ તો આ બ્રહ્માંડ હાલે કેમ? આખું તમારા આધારિત આખું બ્રહ્માંડ હાલે છે. સારું થયું ભગવાને તમને બધાને મોકલ્યા, જો આ પૃથ્વી પર તમે ન આવ્યા હોત તો બધું હું કાંઈનું કાંઈ થઈ જાત. કમાલ છે બાકી. અને ભાઈ આવી હિંમતવાળા માણસ પોહાય ને ઘેરે હે. મેં એક ભગતને કીધું ભલામણ આટલું બધું કહીએ તો તમને કાંઈ નથી થતું, એ કહે સ્વામી તમે તો કાંઈ નથી કહેતા કે, એમ સમજાય તમને? જો તાળી ઉપાડી કે તમે શું ને કઈ કઈ કહેતા. પાછી મને દ્રષ્ટાંત આપ્યું. મને કેવું દ્રષ્ટાંત ખબર? મને કહે સ્વામી તમે જ કહો છો ને બધું થાળી વગાડ્યા જોયું છે, અમારી માથે કાંઈ નોબતું વાગે છે કે આ તમારા થાળીને ખખડાટના અવાજથી અમને શું અસર થાય ની કે. આ ભાઈ નોબતુંના સાંભળનારા અને અમારે ખંજરી શું અવાજ આપે ગયો. ઠીક ભલે ત્યારે ઈતિ વચનામૃતમ 33 માં થયું.